રાઘવ મુનિ મહારાજ નું તપ, જય મહારાજના આદ્ય શિષ્યોમાંના એક, એમનું ભજન તપ, કે સૌને સામેથી ગમે કે ચાલો ને મહારાજ ભજનાનંદી છે, સત્સંગી છે, જય મહારાજ જ્ઞાની છે, તપસ્વી છે, આ બધા ભાવો પ્રગટે એટલે એમ થાય કે જો જજો, હા રાઘવ મુનિ ને મળજો રે, ચોક્કસ દર્શનીય સંત છે, મળવા જેવા છે, સંત નું સેવન કરવા જેવા છે રાઘવ મુનિ મહારાજ, જરૂર જજો, હા મળજો જ, જ્યારે પણ અવસર કાઢીને પણ જજો. તો રાઘવ મુનિ મહારાજના ની સાધુતામાં, એના સંતત્વમાં એવું કયું તત્વ હશે કે એમ કહેવાનું થાય હા જજો, જો જવા જેવા છે, આમ ભૂલાય નહીં, બહુ સારા સંત છે. તો મૂળ પુરુષના આદ્ય શિષ્યોમાંના એક, અને જય મહારાજનું સાનિધ્ય કેળ્યું આવા દિવ્ય મહાપુરુષ, તો એમની પાસે શું ન હોય, ઘણું બધું આપ્યું હોય ગુરુ મહારાજે. જેમ કોઈક સંપન્ન માણસે દીકરી પરણાવી હોય, ભાઈ જજો જોવા જેવું છે, હા જવા જેવું છે, ઘણું બધું આપ્યું છે, બહુ જોવા જેવું આપ્યું છે. તો જો વ્યવહારિક જગતની અંદર આ સાધન સંપન્નતાને જોવા માટે આકર્ષે, પણ આ તો અધ્યાત્મ છે, ધર્મ છે, સંત જીવન છે, એમાં કઈ બીજું થોડું જોવાનું મળવાનું, તો ચાકચિક્ય, એમાં તો સંતનું સંતત્વ જોવા દર્શન થાય, ભાઈ સંત બહુ સારા છે. અને બીજું કઈ નહીં, દર્શન કરવા યોગ્ય છે બધી જ રીતે, એટલે તેજભાઈ જેવા પણ કે જોજો, હા જજો રાઘવ મુનિને તેજભાઈ માનીને લે છે. તો એમાં કહ્યું, વર્તી મનમાં હી રાખો, મન ચંચળ છે, મન ભટકતું છે, બધા જાણે છે, બધાને ખબર છે મારું મન વિશ્વાસ રાખવા જેવું નથી, બીજાને શું પણ મારું છે, છતાં મને દગો કરે છે, છેતરે છે, પજવે છે, દુખીય કરે છે, હેરાનય કરે છે. અરે આપણું પોતાનું તો હા તોય નથી, નહીં નથી છાનું રહેતું, શાંત રહેતું. તો આવું મન વ્યક્તિ પોતાની જાતે જ પોતાના નિયંત્રણમાં ન રાખી શકતો હોય, ત્યારે સંત મહાપુરુષોનું સાનિધ્ય એ જ એકમાત્ર એનો ઉપાય. અને એટલે અહીંયા ગાડી તેજબાઈ કહે છે કે જુઓ રાઘવ મુનિ મહારાજના સાનિધ્યમાં જાઓ ને દર્શને, ત્યારે ભરતી મનમાં હી રાખો, બધી જ વૃત્તિઓ ચંચળ હોય, મનની ચંચળતા, વૃત્તિઓની ઉછળકૂદ વિચાર કરો જીવનની અંદર, વૃત્તિઓ ઓછી ઉછળકૂદ કરે છે, ઓછી ધમાલ કરાવડાવે છે, કઈક કઈક ના હોય એવા પ્રકારની વૃત્તિઓ ઉભી થાય અને હેરાન કરાવે, દુખી તોફાન કરે મન સાથે, તો એ વૃત્તિઓને તોફાને ન જવા દેતા, દુખી આપણને ન કરે એટલા માટે કહ્યું, એ વૃત્તિઓને મનમાં આપણા પોતાનામાં રાખજો, વૃત્તિઓને સંભાળવી, પોતાનું ઘર સંભાળવું કેટલું અઘરું પડે છે મોંઘવારીમાં, આ પરિસ્થિતિમાં ઘર સંભાળવાનું સહેલું નથી. તો જો વ્યવહારિક જીવન આટલું અઘરું હોય, તો મનની વૃત્તિઓને કેવી રીતે સંભાળવી કે જે મન જે વૃત્તિઓ માણસને એવા તોફાને ચડાવે, એવા ચક્કરે ચડાવે, દુખી 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 થઈ જાય, કઈ સૂઝે નહીં, કઈ સમજાય નહીં જીવનનું. જો વૃત્તિઓ આ પ્રમાણે માણસને હેરાન જ કરતી હોય, એટલા માટે જ અગાઉથી ચેતવે છે જે કઈ મનના તોફાનો છે એને સમાવી દેજો. આપણા પોતાના જે કઈ છે વૃત્તિઓના તોફાન એ આપણા પોતામાં સમાવી દે. એક વસ્તુ સમજી રાખો કે મનના તોફાનો અને અશાંતિ એ મનમાંથી જ ઉભી થાય છે, જન્મે છે. એને બહાર ગમે એટલું ભટકશો શાંત કરવા માટે નહીં થાય. જ્યાંથી જન્મ્યું છે ત્યાંથી જ એ શાંત થશે. જે ઉપાધિઓ મનમાંથી ઉભી થઈ છે એ મનમાં જ શાંત કરવી પડશે. અને જો મન નહીં માને ત્યાં સુધી એ વૃત્તિઓ એ ઉપાધિઓ તમને જંપવા નહીં દે. તો સૌથી પહેલા આપણે આપણા પોતાના મનને જ કહેવું પડે બેસ. કોઈનો મેલ જોઈને આપણી ઝૂંપડી કઈ હળગાળી મૂકી દેવાય ના સળગાવાય. ગમે તેવી આપણી એ ઝૂંપડી આપણી છે, એ મેલ ભલે બીજાનો હોય, આપણી ઝૂંપડીમાં આપણી મનોવૃત્તિઓને આપણે ખૂબ ધીરજ પૂર્વક શાંતિ રાખીને જે છે એમાં આપણે આપણા સુખને મેળવી લેવાનું. દુઃખ તો આવવાના જવાના છે, પણ એ દુઃખની વૃત્તિ પણ આપણા મનની છે. સાધુ સંતો મહાપુરુષ હોય છે, એમની પાસે કશું નથી હોતું, ભિક્ષાનું વાસણ નથી હોતું, હાથમાં લઈને ભિક્ષા કરે છતાં આનંદ. પરિસ્થિતિ એકની એક, એક બિચારો ભયંકર દુઃખી થાય, આક્રંદ કરે, અને એની એ જ એક પરિસ્થિતિ હાથમાં લઈને ખાઈને વૃક્ષ નીચે સુઈ રહે, મસ્તીથી સુઈ રહે, જાણે મોટું રાજ મળ્યું. તો એ છે આપણા પોતાની જે કઈ આપણને પ્રાપ્ત થયેલી આપણી પરિસ્થિતિ છે એમાં આપણે સંતોષ માની લેવો, એમાં એમાં આપણા સુખને આપણે અનુભવી લેવું. ભલે મહેલવાળો બંગલાવાળો મહેલનું સુખ ભોગવતો હોય, પણ આપણે તો આપણી સુખ આપણી ઝૂંપડીનું સુખ ભોગવીએ. વર્તી મનમાં અહીં રાખ, આમ ધીરજ સંયમ સહન શક્તિથી જે કઈ આપણું છે એમાં આપણે પોતે સંતોષ રાખવાનો. જે કઈ મળ્યું એમાં એમાં પછી એમાં વલોપાત ન હોય. દુઃખ કે પીડાને હા પુરુષાર્થ કરીએ, મહેનત કરીએ, મળે ને આગળ વધાય તો એ પુરુષાર્થ અને ભગવાનની કૃપા છે. વૃત્તિઓને આપણા પોતામાં રાખવી બહુ અઘરી વાત છે. વૃત્તિઓ માણસને દુખી કરી નાખે. તો આ સત્સંગ મહાપુરુષો ખુલ્લું છે, મહાપુરુષો આપણને બહુ સરસ જીવનનું માર્ગદર્શન આપે છે, બહુ સરસ માર્ગદર્શન આપે છે. ગરીબ માણસ પણ સુખેથી રહી શકે, એવા સુખથી સંપન્ન માણસ નહીં, એવા સુખેથી સંપન્ન માણસ નહીં જીવી શકતો હોય. ગરીબ માણસ સમજણ પૂર્વક સંતોષ કેળવીને શાંતિથી જીવી શકશે, પણ પૈસા વાળો માણસ શાંતિથી નહીં જઈ શકે. કારણ એની સમજ શક્તિ હોવા છતાંય પોતાને પોતાને પોતાની સંપત્તિનો અહંકાર, એની વૃત્તિઓ જ એને આડે આવીને ઉભી રહી. ખોટી દાનત હોય, ખોટી વૃત્તિ વાળો માણસ હોય, ગમે એટલા ધંપછાડા કરે તે ક્યારે એને જીવન ભલે દેખાતું હોય બહુ સુંદર શાંતિ વાળો લાગે, બહુ પૈસા વાળો લાગતો હોય, અને ઘરમાં એને ખાવાનું ના ભાવતું હોય અને ઊંઘે ના આવતું, ઘણા માણસ તો એ જે વૃત્તિઓ જે માણસની લાલચની લોભની ઈર્ષાની વૃત્તિ ઘણી બધી વૃત્તિઓ અલકી વૃત્તિઓ છે અલકી વૃત્તિઓ ક્યારેય પણ માણસના જીવનની અંદર શાંતિ કે સુખ સંતોષ આપી શકે જ નહીં એના માટે તો આપણી પાસે જે કઈ આપણા પ્રારબ્ધ મળ્યું છે આપણને જે કઈ ભગવાને આપ્યું છે એનો પ્રસાદ છે ભલે પ્રસાદ બીજાને ત્યાં બીજો હશે પણ મારો મારો બાજરીનો રોટલો મારા ભગવાનનો પ્રસાદ છે એમાં એને આનંદ આવે કે ભલે ડાકોરના ઠાકોરનો પ્રસાદ આજ મારો ઠાકોરનો પ્રસાદ મને આપ્યો છે રામે દીધો છે રૂડો રોટલો રૂડો સારો મજાનો રોટલો કહ્યો એને બોલો એકલો એ દુઃખનો રોટલો નથી કહ્યો રૂડો રોટલો કહ્યો છે તો એની અંદર આપણી મનની વૃત્તિઓ જ કામ કરતી હોય અને એ વૃત્તિઓ વડે જ આપણને દુઃખ કે સુખ અનુભવાતું હોય પરિસ્થિતિ એની જ હોય પણ માણસની સમજણ એવી હોય કે એમાં એ પોતાની સમજણ કે અણસમજમાં દુઃખી કે સુખી થયા કરતું હોય એક માણસ શાંતિથી જીવે છે એની એ પરિસ્થિતિમાં અને એની એ પરિસ્થિતિની અંદર બીજો આક્રંદ કરી બૂમો પાડે છે દુઃખી છું હા મારું કોઈ નથી છતાંય એક ઈશ્વર તો છે હરદયાલ શેઠ એમણે પછી સાધુની દીક્ષા લીધેલી વૈરાગ શતક ઉપર એમણે લખેલું છે જયારે આટલી મોટી સંપત્તિમાં વૈભવમાં રહેનારો શેઠ સાધુ થઈને નીકળી પડ્યો કશું જ લીધા વગર ઘરમાં એને લખ્યું છે કે જય માત કી પેટ મેં પેટ ભર્યો તબ પેટ કી ખાતર ક્યો રૂચતા આઈ જેને જન્મતા પહેલા જ બધી સગવડ કરી દીધી હતી તો પછી પેટ માટે શા માટે રડવું એને દાંત આપ્યા છે જવાનું આપવાનો છે ગમે ત્યાંથી લઈને તો એ જે આપણી વૃત્તિઓમાં આપણને પોતાને સંતોષ અનુભવવો જોઈએ જે કઈ મળ્યું છે એમાં કોઈના લેટેસ્ટ ફેશનેબલ કપડાં જોઈને આપણા કપડાં કઈ ફાડી નાખાતા નથી મારું શરીર હું મારી રીતે નાખું છું મને આનંદ છે સંતોષ છે આ વૃત્તિ કોઈ દિવસ દાનત બગડવા દેશો નહીં દાનત બગડી વૃત્તિ બગડી ને તો જીવન ખતમ થઈ ગયું એ જીવન બરબાદ ન થઈ જાય ભેલે ના જાય એટલા માટે કહ્યું કે વૃત્તિ મનમાં અહીં રાખો રે જે છે તે એને આપણા પોતામાં રાખો સંતોષપૂર્વક હા કકળાટથી નહીં દુઃખથી કે અશાંતિથી નહીં બસ આ છે તે મારું છે મારા ભગવાને મને આપેલું છે અને એને એની માટે શું કહ્યું એમ કરી પ્રેમ રસ ને ચાખો બોલો જે વાત આપણે આગળ કરી અહીંયા ગાડી એ જ વસ્તુ છે જે કઈ મળ્યું છે એને અમૃત માનીને એને પકવાન સમજીને જમી લો જાનકીદાસજી મહારાજના વખતમાં આવડી મોટી કોઠીમાં લીંબુનું અથાણું નાખે એમાં અડધર મીઠું નાખવાનું અને ઉપરથી દિવેલ રેડી દે એ અથાણું ખાવાનું તે છોટુમલ કરીને હતા અહીંયા રહેતા હતા તે છોટુમલ જમ્યા શું ખાધું કે અરે વાત ના પૂછો શું કે વાત ના કહેવાની વાત નહીં એટલું મજાનું એટલું સરસ હતું અમારા બધા મોડામાં જાય નહીં તારી સ્થિતિ એવી હતી અવર જવર આટલી નથી આજથી 50 વર્ષ પહેલા મંદિરની આખા વર્ષની આવક 85,000. એ 85,000 માં આખું મંદિર ચાલે આપણા હાથે આપ લે કરે. તે દાડે રસોડું પણ એવા પ્રકારનું હતું, સવારનું સાત દે, સાંજનું સવારે, પછી બે ભેગું કરીને ગરમ કરીને રોટલો આપ્યો હોય તે અડધો અડધો રોટલો ખાઈને, પણ એમાં આનંદ હતો કે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં, જે પરિસ્થિતિ હોય, બજારમાંથી શાક વેચાતું લાવવાનું નહીં, એમને ચલાવી લેવાનું, અને કોઈ ખેડૂત ભક્તો શાક લાવે તો એનું જ શાક થાય, બાકી શાક વગર ચલાવવાનું. સવારમાં નાસ્તો ચા પાણી નહીં, અને કદાચ માનો કે કોળા આવ્યા હોય તો આખો મહિનો બે મહિના કોળું જ ચાલ્યા કરે, રીંગણા આવે તો રીંગણા જ ચાલ્યા કરે, તમને ભાવે કે ના ભાવે. એમ કરી પ્રેમ રસ ને ચાક જે મળ્યું ભગવાનનો મહારાજનો પ્રસાદ છે. આજનો દિવસ બહુ સરસ ગયો, ભરપેટ ભોજન મળી ગયું. એમ કરી પ્રેમ રસને ચાખો વર્તી મન માહી રાખો. જે આપણું છે તે આપણું છે જ, આપણા પ્રારબ્ધનું છે તે ક્યાંય જવાનું નથી. પ્રાપ્તવ્યમર્થમ લભતે મનુષ્યો, જે આપણને મળવાનું છે એમ આપણને મળીને જ રહેશે. દેવો પિતમ વારયુતમ ન શક્યમ, એને દેવો પણ હાથ નહીં આડો હાથ નહીં કરી શકે. જે આપણા ભાગનું આપણા પ્રારબ્ધનું છે તે આવીને મળશે જ, અહીંયા આવીને મળશે. તસ્મા ન સોચામી ન વિસ્મયો મે, એટલા પછી મારે શા માટે ચિંતા કરવી. યદસ્મદીયમ નહીં તદ પરેશામ, જે મારું છે એ બીજાનું થઈ શકવાનું જ નથી, અને જે મારા પ્રારબ્ધમાંથી ઉતરી ગયું છે તે મારી પાસે રહી શકવાનું જ નથી. પ્રાપ્તવ્યમ અર્થમ લભતે મનુષ્ય, એ મેળવીને જ રહે છે. એકવાર મુંબઈના દરિયામાં એક સ્ટીમરની અંદર મોટો ધડાકો થયો, આપણે બધાએ સાંભળ્યું છે, જોયું, અને અંદર સોનું જ ભરીને આવેલું હતું. તે ધડાકાની સાથે સોનું બધું જ ઉછળ્યું, કોઈ કોઈના ઘરોમાં જઈને પડ્યું, છાપરા તૂટીને અંદર પડ્યું, છપ્પર ફાડકે દેતા હે સોનાના ટુકડા. બોલો, આ હકીકત બનેલી છે, ઉછળીને લોકોના ઘરોમાં પડ્યા છે, બારીઓના કાચ તૂટીને અંદર પડ્યા હશે, જેના ઘરમાં પડ્યા એમ તો સાંભળી છે ને વાત, પેપરમાં વાંચેલી છે. તો એમ કરી પ્રેમ રસ નહીં ચાખો, આપણા પ્રારબ્ધનું છે તે ક્યાંય જતું રહેવાનું નથી, ક્યાંય જતું રહેવાનું નથી. ગમે એટલું ઊંડું દાટ્યું છે બીજાના હાથમાં નહીં આવે, જેના પ્રારબ્ધનું છે એના જ હાથમાં આવશે. તો જે ઈશ્વરે આપણને જે અવસ્થા જે સ્થિતિ આપી છે એની અંદર આપણે પોતે સંતોષ માનીશું તો જ બધી વૃત્તિઓ આપણને ઠારશે, આપણને શાંતિ આપશે, સુખ આપશે. આ સત્સંગનો મહિમા છે, આ સત્સંગનું બળ છે કે તમને દુઃખની અંદર પણ સુખેથી જીવતા શીખવાડે. ભગવાન રામનો રાજ્યાભિષેક થયો ત્યાર પછી દેવોએ અને વેદોએ સ્તુતિ કરી અને કહ્યું, સ્તુતિના શબ્દો છે, દુઃખ સો સુખ માની સદાચરીએ, દુઃખને પણ સુખ સમજીને જીવો રમો. પ્રભુ અમે આપના રામ રાજની અંદર દુઃખ દુઃખ હતા જ નહીં, પણ આ શબ્દો છે, દુઃખ સો સુખ માની, દુઃખની અંદર પણ સુખનો આનંદ લેવાનો. એવા તો કેટલાય પ્રસંગો છે, હરિશ્ચંદ્ર, નળરાજા, સિબી રાજા, ભગવાન રામ પોતે પણ ભગવાન કૃષ્ણ જોડે હતા, છતાં પાંડવો પોતે પણ. અરે મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી હસ્તિનાપુરમાં હળવાશ હતી, ભગવાન કૃષ્ણ ફઈબાને મળવા ગયા કે કુંતા ફોઈ, હવે હું દ્વારકા જઉં. તકે કેમ ભાઈ તું છે? હવે તમે સુખી થયા ને, તમને રાજ મળ્યું કે હું દ્વારકામાં જઈને રહીશ નિરાંતે શાંતિથી. ત્યારે કુંતા ફોઈ બોલ્યા છે, વિપદા સંતુ ના શશ્વત તત્ર તત્ર જગદગુરુ ભાગવત કૃષ્ણ. જો પ્રભુ અમારી વિપત્તિઓ વખતે આપ સાથે જ રહ્યા હો, અમારી સાથે જ રહ્યા હો, તો આ સુખ અમારે નથી જોઈતા. સુખ કે માથે સિલ પડો પથરા પડો, જો આ પરદય સે જાય બલિહારીઓ દુઃખ કી, જે પલ પલ નામ રટા. એ યાદ આવે એટલે આ તેમને આવા દુઃખી કરી નાખ્યા. ઓ ભગવાન, મહારાજ સિવાય બીજો કોઈ દુઃખ 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 આપવા વાળો તને ના મળ્યો, મને હું જ મળ્યો. પણ એ બાને તો કુંતા માતાએ આટલા વર્ષો સુધી છોકરાઓ દુઃખી રહ્યા, જંગલ ભટક્યા, જુગાર રમ્યા, રખડવું પડ્યું લાક્ષાગ્રહમાં, આ બધા તો એ બધા સુખ દુઃખ પછીથી આટલું સુખ મળ્યું. તો આ વાત ભીમ સાંભળતો હતો. તો ભીમ કહે છે, માં તારા છોકરાને આટલા બધા વર્ષો પછી આટલા દુઃખો ભોગ્યા પછી આ સુખ મળ્યું છે તેને તને પચતું નથી કે છે? પણ કુંતા માતાએ ભગવાનને કહ્યું, પ્રભુ આપ ના જાઓ, આપનાથી જુદા પડવું હોય તો આ રાજસત્તાના સુખ નથી જોઈતા. એમ કરી પ્રેમરસને ચાખો, દુઃખ સો સુખ માની સદાચરી. દુઃખની અંદર પણ સુખની સુખની જ વૃત્તિ મનમાં રાખવાની. જો દુઃખને સુખને માટે અધીરા થયા ને તો સુખ હાથમાં નહીં આવે, અને જો દુઃખની અંદર કાયર થઈ ગયા ને તો તમને કોઈ સુખી નહીં કરી શકે. સમજણ પૂર્વક બંનેમાં, બંનેની અંદર ગંભીર ધીરતાથી સુસ્તતાથી પોતાના જીવનને જો ટકાવી રાખીશું તો કોઈક સમય એવો આવશે કે એ બધાની સાચી સમજ આપણને મળશે, સાચું જીવન પણ મળી જશે. અને કઈ નહીં મળે તો છેલ્લા શ્વાસે શાંતિથી સંતોષથી જીવન જીવવાનો આનંદ તો મળશે છેલ્લા શ્વાસે. કે ના ભાઈ, હું મારા જીવનની અંદર સંતોષપૂર્વક જીવી શકું છું, ભલે ગરીબ હતો. જુઓ બધાય ને, નરસિંહ મહેતા ક્યાં પૈસા વાળા હતા? અરે મીરા રાજકુટુંબના હતા તો એ નીકળીને ઘરબાર છોડીને દુઃખના રસ્તે નીકળ્યા છે, પણ દુઃખને દુઃખ નથી માન્યું. આપણે આપણા જીવનને આપણે સજાવવાનું છે, આપણે સમજાવવાનું છે, આપણું જીવન આપણે પોતે જીવવાનું છે. બધા દિવસો આવવાના છે, જવાના છે, બધા દિવસો એક સરખા નથી હોતા. તો એટલા માટે કહ્યું કે એમ કરી પ્રેમરસ, બસ પ્રેમરસ આનંદનો રસ જાગતા, જીવનને ભગવાને આપ્યું છે એને જીવતા શીખીએ. બસ કોઈ પણ સ્થિતિમાં, હા પરિસ્થિતિ આપણાથી અનુકૂળ ન પણ હોય, પ્રતિકૂળ સ્થિતિની અંદર પણ પાંડવો જીવ્યા છે. ઘણા બધા એવા દ્રષ્ટાંત જીવન છે કે પ્રતિકૂળ જીવનની અંદર પણ પોતાના જીવનને આનંદથી જીવ્યા. તો એ છે શું કે આપણા જીવનનો આનંદ આપણે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં મેળવી લેવાનું. સાધુ સંતો તમે જુઓ, હરિદ્વાર ઋષિકેશ ની અંદર હાથમાં ભિક્ષા લઈને, એક નાની સરખી કુટિયા હોય એમાં બે કપડા છે, હજુ કશું ને હાથ પાછળ ના હોય, ખૂબ સંતોષથી શાંતિથી ભગવત સ્મરણ કરતા જીવતા હોય. મારે વધારે શું જોઈએ, મારા જીવનની જરૂરિયાત પૂરતું મને મળી જાય છે, જીવન જરૂરિયાત પૂરતું મળે ત્યારે પણ સંતોષ માનીને પ્રભુનો ઉપકાર માનીએ. મારા આજના દિવસનું તો મને આપી દીધું ને પ્રભુ તારી કૃપા, એમ કરી પ્રેમ રસને જાગો, જીવનના આનંદને મેળવી લો. જેવો છે એટલો, જે પ્રમાણેનો છે એવો. વાંદરા જુઓ ઝાડ ઉપર બેસે, ઉનાળામાં કેરી પાકે ત્યારે કેરી પણ ખાય અને લીમડા ઉપરની કડવી લીંબોળીઓ ખાય, પણ એના મોઢામાં કોઈ આમ કટાણું નહીં થયું હોય. જે સમયે જે મળ્યું, મીઠી કેરી મળી તોય ખાઈ લીધી, અને લીંબોરીઓના અને લીમડાના પાંદા મળ્યા તોય. જુઓ પ્રકૃતિમાં જયારે આપણને તો આપણું તો ક્યાં શાક ના મળ્યું, તરત આજે શાક વગર ના રહ્યા. પણ માણસનો એ અસંતોષ એને બોલે છે, અને એ અસંતોષ જ એને દુઃખી કરતો હોય છે. એ લીમડાની લીંબોળીઓ પણ મને મળીને પેટ ભરાયું, કડવું તો વાંદરાને કડવું તો લાગતું હશે ને. તો જીવનનો આનંદ બસ આ પ્રેમ રસ ચાખો, એનો ભાવ એક જ છે. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. જે કોઈ સ્થિતિ હોય એ સ્થિતિમાં આપણે આપણા જીવનનો આનંદ મેળવી લેવો. સમયસરની ભૂખ લાગે, સમયસરની ઊંઘ આવે, એટલે સમજવાનું કે આપણે સુખી છીએ. પણ અઢળક સંપત્તિ હોય ને ઊંઘે ના આવતી હોય ને ભૂખે ના લાગતી હોય, કેટલાય રોગો અંદર આવીને ભાડવા તરીકે બેસી ગયા હોય, ખાલી જ ના કરતા હોય, શરીરમાં આઈને બેસી ગયા હોય ખાલી, કે ભાડવા કેવો ખાલી ના કરો, તો એ સ્થિતિ આપણે એના કરતા તો સારા છે. કોઈક પણ વ્યક્તિને જુઓ, એના કરતા હું ભગવાને મારા શરીરની બધી જ સગવડો તો આપી છે ને. કોઈ લૂલો હોય, કોઈ લંગડો હોય, કોઈ કાણો હોય, કોઈ કંઈક હોય, તો આપણને એમ થાય કે જુઓ ને ભગવાને આને કેવો બનાવ્યો છે, એના કરતા મારી ઉપર તો દયા કરી છે. મારા શરીરની બધી જ સુવિધાઓ ભગવાને મને આપી છે, એમ કરી પ્રેમ રસ ને ચા. નહીતર કોઈ ખોડખાપણ વાળો લંગડો ને કઈ એની કોઈ પરિસ્થિતિ ના હોય તો એની પર દયા આવે છે ને, આ વિચારો કેવો દુખી છે. અને આપણે એવી અગવડો આપણી પાસે નથી, આપણે સુખી છે. તો બસ જીવનને મનુષ્યની માફક શાંતિથી સમજણ પૂર્વક જીવતા આવડે ને, એ વાત અહીંયા આગળ તેજભાઈએ કહ્યું. વૃત્તિઓને જે કઈ છે આપણી સ્થિતિ એ આપણા પોતામાં જ સમાવેલી રાખો, એને બહાર નાખવાની કોઈ જરૂર નથી. અને એ રીતે આપણે એવું ના માનશો કે ધોલ મારીને કાલ રાતો રાખવો, એ નહીં. એ તો દેખાડો છે, એ દંભ છે, પ્રપંચ માત્ર એ પ્રદર્શન છે. ધોલ માળીને ગાલ લાતો રાખો એ પ્રદર્શન છે, પણ સમજણ પૂર્વકનું જીવન કોઈ પણ પરિસ્થિતિમાં જીવતા આવડે એ સાચું જીવન છે.